આજે 26મી જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ અનેક ઓસ્ટ્રેલિયન્સને બિરદાવવામાં આવ્યા છે. એવા જ એક ઓસ્ટ્રેલિયન છે ડોક્ટર વનિતા પારેખ, જેમને મેમ્બર ઓફ ધી ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. આવો વાત કરીએ ડોક્ટર વનિતા પારેખ સાથે. ડોક્ટર પારેખ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી ઓન યોર પ્રોગ્રામ.
ડોક્ટર પારેખ અત્યારે આપણી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છે કારણ કે તેઓ ગુજરાતી પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનો ઉછેર એડિનબરામાં થયો છે. ડોક્ટર પારેખ, કેન યુ ટેલ અસ સમથિંગ અબાઉટ યોર ફેમિલી એન્ડ યોર સેલ્ફ, સમથિંગ અબાઉટ યોર ગુજરાતી રૂટ્સ?
Well, I came to Australia in 1995 from Scotland, and we have a long history, actually. My grandparents were from Gujarat, from Rajkot, and they moved to East Africa, to Kenya and Tanzania, and then my parents were born there, and then they moved to Scotland, but all from Gujarati origin. And then in 1995, I just thought I'll go travelling and working for a year, and I ended up in Australia, and I never went back. So they're very much brought up with beautiful Gujarati food, and Gujarati is a language in the house, but we didn't reply back in Gujarati, which is why I've got very poor ability to speak in Gujarati.
Dr. Parekh ne tabibi kshetre sexual health ane forensic medicine kshetre yogdan badal aa varshno member of the Order of Australia award enayat thayo che. Dr. Parekh, can you tell us about your work for which you have received this award?
Yes, what I did in Canberra was I trained as a sexual health and HIV physician, and then there was a young woman who was raped in Canberra, and at that time there was no service that existed in order to look after from a medical point of view but also collect forensic evidence. And because I could do a lot of looking after patients, and I could also do a lot of the sexual health treatment, I got a phone call from the Chief Minister's office to say, can you set up a sexual assault service tonight that can do both the medical care for those patients but also the forensic evidence collection in those cases. And so I started from then. I worked by myself for about a year, and then we had another group of doctors who were really enthusiastic and inspiring. And it was a group of women doctors, actually, who started, and we all worked together, knowing that we didn't know a lot about the forensic side of it, but we knew how to look after patients, and that we all went through and dedicated ourselves to learning about the forensic medicine aspect.
ડોક્ટર પારેખે જણાવ્યું તેમ વર્ષ 2000માં તેઓ કેનબેરા ખાતે સેક્સ્યુઅલ હેલ્થમાં સ્પેશિયલાઇઝ કરતા જીપી હતા. કેનબેરામાં એક બળાત્કારનો કિસ્સો નોંધાયો ત્યારે ફોરેન્સિક એવિડન્સ એકઠો કરનાર કોઈ તેમને મળ્યું નહીં, એટલે મુખ્યમંત્રીની કચેરીમાંથી ડોક્ટર વનિતા પારેખને ફોન આવ્યો કે શું તમે બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીને મદદ કરી શકો, અને રાતોરાત ડોક્ટર પારેખે આ સેવાઓ શરૂ કરી. એક વર્ષ સુધી એકલે હાથે બળાત્કારનો ભોગ બનેલ કે સેક્સ્યુઅલ કે ડોમેસ્ટિક વાયોલન્સના વિક્ટિમ સાથે કામ કર્યું, અને ત્યારબાદ અમુક અન્ય મહિલા ડોક્ટર્સ તેમની સાથે જોડાઈ. ત્યારબાદ બધાએ મળીને ફોરેન્સિક મેડિસિન વિશે થોડું વધારે વાંચ્યું, જાણ્યું અને આ સેવાઓ પર વધારે કામ કર્યું, અને આખરે થોડા વર્ષ પછી સરકાર તરફથી તેમને નાણાકીય સહાય મળી, જેથી તેઓ એક ફોરેન્સિક મેડિકલ સર્વિસ શરૂ કરી શકે. So, Dr. Parekh, is it fair to say this wasn't exactly a planned project?
No, this was completely out of the air, really, and it felt right. So, absolutely not planned. But then what happened was the government funding came, and we all became trained as forensic physicians, and then it just sort of went from there.
Forensic physician ની training મેળવ્યા પછી ડોક્ટર પારેખ અને તેમના સહયોગી ડોક્ટર્સનો સંપર્ક પોલીસે કરવા માંડ્યો, જેથી અન્ય ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સામાં, ટ્રાફિક એક્સિડન્ટ્સમાં અને બીજા બધા કિસ્સામાં પણ ફોરેન્સિક સાયન્સની તેમને મદદ મળી શકે. આ વિશે ડોક્ટર પારેખે જણાવ્યું.
As well as the sexual assault and domestic violence work, the police asked us if we would provide services to them to look after people who are in police custody, go to the scenes of road traffic fatalities, to suicides, to people who had died unexpectedly, also to assess drivers who were impaired with drugs or alcohol, present that evidence in court. And then in about 2010, a lot of the motor vehicle collisions where there had been a fatality, when that had occurred, that that these were really preventable deaths, mm-hmm. and that the people didn't necessarily meet the medical standard for driving in Australia. So at that point, we set up the fitness to drive medical clinic as well.
ટ્રાફિક એક્સિડન્ટ્સમાં ફોરેન્સિક એવિડન્સ એકઠા કરતા કરતા ડોક્ટર વનિતા પારેખ અને તેમની ટીમને ખ્યાલ આવ્યો કે આમાંથી ઘણા બધા એક્સિડન્ટ્સ ટાળી શકાય તેમ હતા અને તેને પગલે તેમની ટીમે શરૂ કરી ફિટનેસ ટુ ડ્રાઈવ મેડિકલ ક્લિનિક.
ડોક્ટર પારેખ, વોટ્સ ઇટ લાઈક ટુ રિસીવ ધીસ ઓનર ઓન ઓસ્ટ્રેલિયા ડે?
I feel really humbled and very honored to be receiving this award because I really love the work that I do, and it doesn't actually feel like work. It just feels like something that I enjoy doing. It's a bit astounding, really, to be able to get a reward for something that you enjoy.
આજે આપણે વાત કરી રહ્યા છીએ ડોક્ટર વનિતા પારેખ સાથે, જેમણે વર્ષ 2000માં કેનબેરા ખાતે જ્યારે એક બળાત્કારનો કિસ્સો નોંધાયો ત્યારે ફોરેન્સિક એવિડન્સ એકઠા કરનાર કોઈ ડોક્ટરો નહોતા અને મુખ્યમંત્રીની કચેરીએ તેમનો સંપર્ક કર્યો અને ત્યારથી તેમની સેક્સ્યુઅલ હેલ્થ અને ફોરેન્સિક મેડિકલ સર્વિસીસ શરૂ થઈ છે. આજે 26 જાન્યુઆરી ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે ડોક્ટર વનિતા પારેખને તેમના આ જ કાર્યો બદલ મેમ્બર ઓફ ધી ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમે તેમને પૂછ્યું ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયની સ્ત્રીઓ સાથે કામ કરવાનો તેમનો અનુભવ કેવો રહ્યો.
What we have seen in Australia is we've seen recent migration of Indian people to Australia, and I think one of the things that happens there is that you can become quite isolated because you're new to the country, you don't know a lot of people, you don't know about the support services and things like that. So because of that isolation, that increases the chance of things like sexual violence or domestic violence because you don't necessarily have people who you can tell about those things. And I think one of the things that we have to remember is that when somebody tells you that they have experienced sexual or domestic violence, they have really trusted you to give you that information. And it's taken an incredible amount of courage on their part. They have a lot to lose by disclosing that information, or they perceive that they've got a lot to lose by disclosing that information. And so when somebody tells you that, you need to recognize it and also acknowledge how difficult that would be for that person to tell them. In certainly around Australia, there's a 1-800 respect number for sexual violence, so that we can try to get some further support when somebody discloses.
Dr. Parekhe je bharatiya striyona kissa joya tema mahadanshe nava avela migrant hata jema striyo pase madad mangva mate koi friends ke family na hata. Teo ekla padi gaya hata ane tethi j ડોમેસ્ટિક વાયલન્સ કે સેક્સ્યુઅલ વાયલન્સના કિસ્સામાં કોની પાસે મદદ માંગવી, ક્યાં માંગવી તે તેમને ખબર ન હતી. તે ઉપરાંત ડોક્ટર પારેખ જણાવે છે કે જ્યારે કોઈ આગળ આવી મદદ માંગે ત્યારે એ કામ તેમને માટે ખૂબ હિંમત માંગી લે છે, એટલે ખાસ તેના પર ધ્યાન આપવું જોઈએ. ઓસ્ટ્રેલિયામાં સેક્સ્યુઅલ વાયલન્સ વિશે વધુ વિગતો જોઈતી હોય કે કોઈ મદદ જોઈતી હોય તો 1-800 રિસ્પેક્ટ પર ફોન કરી શકો છો. એટલે કે એ નંબર છે 1-800-737-732, જેના પર તમે ફોન ઉપર મદદ માંગી શકો, ઓનલાઈન ચેટ કરી શકો, અને આ બધી જ ઇન્ફોર્મેશન કોન્ફિડેન્શિયલ રાખવામાં આવે છે. ડોક્ટર પારેખે જણાવ્યું કે બીજી એક વસ્તુ જે તેમણે ખાસ ભારતીય સ્ત્રીઓમાં નોટ કરી તે હતી કે બીજી ભારતીય સ્ત્રી પાસે મદદ માંગવાને બદલે ઓસ્ટ્રેલિયન્સ પાસે મદદ માંગવામાં વધારે કમ્ફર્ટેબલ હતી. ઘણીવાર અંગ્રેજી ભાષા નહોતી આવડતી એટલે તેમને વાત કરવામાં તકલીફ પડી, પણ તેમણે મદદ કોઈ ઓસ્ટ્રેલિયન સ્ત્રી પાસે માંગી. ડોક્ટર પારેખે ખાસ ધ્યાન દોર્યું કે માઇગ્રન્ટ સમુદાયોમાં અબ્યુઝ માત્ર ફિઝિકલ નથી હોતો, દર વખતે ઘાવ દેખાતા નથી. એ ફાઇનાન્શિયલ અબ્યુઝ હોઈ શકે, ઇમોશનલ અબ્યુઝ હોઈ શકે, અને તેના ઘણા કિસ્સા તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયમાં જોયા છે. આવા કિસ્સામાં ઘણીવાર વિક્ટિમ્સ પોતાની જાતને બ્લેમ કરે છે કે શરમ અનુભવે છે અને તેથી ભારતીય સમુદાયમાં મદદ માંગતા ખચકાય છે.
The abuse we're not just talking about physical abuse. There's a whole range of other types of abuse that people sustain, and you know, the vulnerabilities, especially around people who've recently migrated, are, you know, they're psychologically isolated, so they're much more prone to psychological abuse because they've got nobody else who's telling them that they're good people and that this is not a shameful thing. There's often financial abuse. You might have somebody who's earning the money and so they've got the control of the finances. There can be intimidation of that victim as well. And so if you tell somebody, I'm going to kill you or going to hurt you or I'll hurt the children or something like that. There's also the social abuse of not letting them go out to the shops or letting them see their family or friends and isolating them very much from all the supports that they've got. But, you know, really from a forensic medicine point of view, we look at things like the sexual assault and the physical assault.
Dr. Vanita Parekh, congratulations once again on being awarded the Member of the Order of Australia this Australia Day. And thank you for taking the time and talking to us today.
Thank you.